શું પ્રશ્ન છે? શતકમાં નથી આ પુસ્તક. પછી વિષયલ્ય છે એનું તો સમાધાન કૃપણદેવે લખ્યું નથી, એટલે વિશેષ સમાગમ પર વાત મૂકી છે. પણ પછીનો પત્ર છે એ બાબતમાં શું વિષય છે? મુકુંદભાઈ, એ પેરેગ્રાફનું મુખ્ય સૂત્ર શું?
તો ત્યાગ વૈરાગ્યની વાત કરે છે તે સર્વસંમત છે, પરંતુ કોઈ જળ ક્રિયામાં કે મતિજ્ઞાનમાં અમે ઉતરેલો હોય એના માટે આ સમજાવવા માટે એનો નિષેધ કરે તો પણ તેમાં વ્યામોહ નહીં પામતા અને યોગ્ય રીતે સમજવું.
પ્રશ્ન એ છે કે શુભેચ્છાથી શૈલેષીકરણ પર્યંતની સર્વક્રિયા જ્ઞાનીને સમજ. પ્રશ્ન એ આવે કે હજુ સંકેત થયું ન હોય તો દીક્ષા લેવી એ ઉચિત કે અનુચિત? તો અહીંયા કહે છે કે જ્ઞાનીના વચન ત્યાગ વૈરાગનો નિષેધ કરવામાં પ્રવર્તે નહીં. સામાન્ય રીતે એવો ક્રમ છે શાસ્ત્રનો કે દીક્ષા ક્યારે લેવાય, કે જ્યારે એને સંકિત થાય, એટલે વિષય કષાયોનું જોર ઓછું થઈ જાય તો એને દીક્ષાનો ઉપક્રમ ફળીભૂત થાય. પણ કે છે છતાંય જ્ઞાનીઓ એનો નિષેધ ન કરે, કેમ કે કોઈ પણ પ્રકારના ત્યાગ વૈરાગનો જ્ઞાનીઓ નિષેધ ન કરે. સાધન રૂપે પ્રથમ એ ત્યાગ વૈરાગને સાધન રૂપે સ્વીકારે અને પછી આગળ વધવા માટે પ્રેરણા આપે. પણ કૃપાળુદેવી એક સૂચના આપી છે કે કોઈ એક જળ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ દેતા હોય, કોઈ એક આવી ક્રિયાઓ ગણી છે એમાંની ક્રિયાઓ જડતાથી એ પ્રવૃત્તિ કર્યા કરે છે પણ જ્ઞાનીના માર્ગથી વિમુખ રહે છે. જ્ઞાનીનો માર્ગ શું છે? શેના કારણે, શા માટે? જ્ઞાનીનો માર્ગ કર્મથી મુક્ત થવાનો છે. હવે ક્રિયા એવી કરે કે જે ક્રિયામાં ખરેખર આશ્રવરૂપ ક્રિયા થાય. જ્ઞાનીનો માર્ગ એ છે કે જે ક્રિયા કરવામાં આવે એ જો સંવર સ્વરૂપ હોય તો જીવને હિતકારી છે, પણ આશ્રવ સ્વરૂપ હોય તો બંધ પડે છે. આ માર્ગથી વિમુખ છે, એ સાધન કરતો હોવા છતાં, ક્રિયા કરતો હોવા છતાં એ બંધાય છે. છૂટવાની પ્રક્રિયા જે છે એ નથી થતી. એટલે કે છે ત્યારે મતિની મૂઢતાને લીધે ઊંચી દશા પામતા અટકતા હોય અથવા અસત સમાગમથી મતિ વ્યામો પામી અન્યથા ત્યાગ વૈરાગને ત્યાગ વૈરાગ્યપણે માની લીધેલા હોય અને તેના નિષેધને અર્થે કરુણા બુદ્ધિથી જ્ઞાની યોગ્ય વચને તેનો નિષેધ ક્વચિત કરતા હોય તો વ્યામોહ નહીં પામતા તેનો સદહેતુ સમજી યથાર્થ ત્યાગ વૈરાગની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવો યોગ્ય છે. આ એક પત્ર, કોનો પત્ર, કેના ઉપર હતો? આ સંદર્ભ છે એમાં મણિલાલને કૃપાળુ દેવે પત્ર લખ્યો હતો 407માં. શું લખ્યું હતું? હાલમાં તમારે દીક્ષાનો વિચાર હોય તો ઉપશમ કરશો, કેમ કે હજુ તમારામાંથી કશાય પરિણામો ગયા નથી અને કોઈ એવા પ્રબળ ગુરુનો યોગ નહીં થાય તમને કે જેથી કરીને એ તમારી સ્થિતિ સુધરે. એટલે પછી શું થાય, મૂઢતાને કારણે તમે આગળ વધતા અટકો છો, આગળ નહીં જઈ શકો. અને ખરેખર તો પછી જે ત્યાગ નહીં હોય એને ત્યાગ માની લેશો, ખરેખર એ ત્યાગ નથી. આજે ઘણીવાર આપણે ટીકા માટે નહીં પણ જુઓ આ દ્રષ્ટિભેદ ક્યાં થાય છે. કેટલાય સાધુ સાધ્વી હોય, બહુ કડક હોય, શેમાં પોતાના ચારિત્રમાં, અમારે આમ નહીં ને, અમારો આમ નહીં ને. હવે એમાં જે ત્યાગ વૈરાગ્ય એને ઉપકારી નથી એને પણ વધારે ત્યાગ વૈરાગ્ય માની લીધા છે. સ્પર્ધા એ છે કે હું વધારે ચારિત્રમાં છું, અમે વધુ કરી લઈએ છીએ, અમારું ચારિત્ર કડક છે. પણ સમજ કાંઈ હોય નહીં. જે જ્ઞાનીનો એને આધાર જોઈએ, ખરેખર પરિણામ કસાઈના ન હોવા જોઈએ. એની બદલે પરિણામ શેના હોય? કસાઈના હોય. અને એ ચારિત્રનો આગ્રહ એટલો બધો લોકો સાથે કરતા હોય, એ કસાઈના આધારથી કરતા હોય, તો કર્મબંધ ક્યાંથી થતો હોય છે? ક્રિયા કરવા જ નથી થતો. તો એ એક ખ્યાલમાં નથી આવતું કે બંધની સ્થિતિ છે, આશ્રવની છે કે સંબંધની છે. કેટલીક વાર જે સાધુઓના આચાર છે એ ગ્રહસ્થ પાસે અપેક્ષા રાખે છે કે તમે આમ કેમ, તમે આમ. પણ એક એ આચાર કોના છે? સાધુના છે. ગ્રહસ્થને તો તમારી ગોચરી રાંધવી પડે કે નહીં, રસોઈ કરવી પડે ને, પાણીનો વપરાશ હોય કે નહીં, અગ્નિનો, બધું જ હોય. ત્યારે તમારે માત્ર ગોચરી નિર્દોષ જોવાની છે. એની બદલે તમારા જે આચારો છે સાધુઓના, ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, એસડા સમિતિ, આ બધા એ તમે ગ્રહસ્થો ઉપર થાપો. એટલું જ નહીં પણ પછી એવી રીતે કરે કે જાણે ગ્રહસ્થ કોઈ ઘોર પાપ કરતો હોય એવું વર્તન કરે. એટલે દરેકને ઘરે રહેવી છે. સ્વામી આવ્યા ને પાછા ગયા, હવે પાછા ગયા તેને કર્મ થઈ ગયા, બીજું શું કરવું હવે? જેને જે પ્રકારની વિવેક બુદ્ધિનું હોય, વધુ પડતો એને આ પ્રકારનો ત્યાગ વૈરાગ્યનો, અહીંયા કહ્યું ને કે અન્યથા ત્યાગ વૈરાગ્યને ત્યાગ વૈરાગ્યપણે માની લીધું હોય હવે તમે ઘર કેમ, મોબાઈલ હાથમાં હતો, હવે આઘાર્યો તમે, તમે અસ્વસ્થતા થઈ ગયા, તમે અહીંયા બેઠા હતા તમે આમ થઈ ગયું, તમારા કડી હાથ કાંડે ઘડિયાળ છે તમને આમ થઈ ગયું, કોઈ વસ્તુ દૂર પડી છે, એક સોફા સેટ ઉપર તમે બેઠા છો અને અહીંયા માનો કે રિમોટ કંટ્રોલ પડ્યો છે, તો એ શું કહેશે? હવે તમે તમારનું હાલ. હવે વિજ્ઞાન પણ કહે છે કે સોફા સેટ ઉપરનો કોઈ અસર એની તમને થાય નહીં, કેમ કે એ અવાહક અને આ બધા સાયન્સનો વિષય છે કે ભાઈ એ નથી. જ્યાં સુધી તમારે એની સાથેનું કનેક્શન, વચમાં લાકડું હોય, કપડું હોય તો ન થાય, પાવર લાઇન ચાલતી હોય, તો તમે કપડાંથી અડો તો તમને એમાં ઝટકો ન લાગે, એની સાથે તમારો સંપર્ક થતો જ નથી. તો એ દૂરની વસ્તુને તમારે સંપર્ક કરીને જેની તમારામાં હિંસાના પરિણામો ચાલી રહ્યા છે. હવે માનો કે એ મોબાઈલની અથવા તો રિમોટની કે ઘડિયાળની જે કંઈ એક સૂક્ષ્મપણે ઇલેક્ટ્રિસિટીથી થતું હશે, એમાં સૂક્ષ્મ જીવોને પણ જે કંઈ કંપના થતી હશે, તો એની અંદર તમે જો એના ટચમાં ન હો તો તમે હિંસક કેવી રીતે બન્યા? પણ હવે આ કોને વિચારવું છે? અહીંયા તો આના કરતાં અમે ઊંચા ને, આના કરતાં અમે કડક ને, આના કરતાં અમારું ચારિત્ર સારું ને, અને પછી આ બધા બોલ્યા કરે. સમાજ તો શું છે, બહુ આમ છે ને, બહુ આમ છે, બહુ આમ છે. અરે ભાઈ, સામાન્ય રીતે કૃપાળુદેવ કહે છે એને સંવર અને આશ્રવ એ બે અંગેનો પણ ખ્યાલ હોતો નથી. એટલે કહે છે કે એને કારણે થઈને અન્યથા વૈરાગને વૈરાગ્યપણે માની અને નિષેધરે અર્થે જ્ઞાનીઓ આ વિચાર વિરોધ કરે છે, પણ એનો હેતુ સમજીને યથાર્થ ત્યાગ વૈરાગની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું યોગ્ય છે. તમે યથાર્થપણે ત્યાગ વૈરાગમાં પ્રવર્તો, દેખાડો નહીં કરો ત્યાગ વૈરાગમાં પ્રવર્તનનો. જ્યાં નથી થઈ શકતો ત્યાં તમે આરોપ નહીં કરો. ખૂબ જ્યાં સુધી એટલે આગમમાં પણ વાત મૂકી છે, હોત આસવા પરિસવા. દ્રષ્ટિભેદ એની અંદર એક પ્રકારનો સ્પષ્ટ, જે ક્યાં તમારા પરિણામની અંદર શું પરિસ્થિતિ થાય છે એના ઉપરથી એ આશ્રવ છે કે સંવર છે એ નક્કી થાય. ક્રિયાના સ્વરૂપ ઉપરથી નહીં, પણ ભાવના સ્વરૂપ ઉપરથી. કારણ કે બંધનો આધાર ભલે ક્રિયા છે, ક્રિયા સમાન દેખાતી હોય તો પણ સમાન દેખાતી ક્રિયામાં એક બંધ કરે છે અને એક છૂટે છે. સમાન દેખાતી ક્રિયા, જેમ ભોગ દ્રષ્ટિવાળો આહાર લે અને જ્ઞાની આહાર લે, બેની ક્રિયા સમાન દેખાય છે. આહાર કરે છે, આહાર કરે છે, બંને કરે છે, બંનેને પોતાની જે કંઈ છે આહાર છે, પદાર્થો પડ્યા છે, કોળીઓ છે, લે છે, ખાય છે, ક્રિયા સમાન છે. છતાં એકને માટે એને બંધ કીધો છે, બીજાને મુક્તિ કીધી. કેમ કીધી છે? કેમ આને આશ્રમ અને આને સંવર? તો પરિણામ સેના ઉપર છે? કે એકને આહાર કરતી વખતે રસાસ્વાદના ભાવ છે, ભોગતા ભાવથી આહાર કરે છે, બીજાને આહાર કરતી વખતે પરિણામો વૈરાગ્યના છે, કે હું આ એક પૂદગલ પદાર્થનું ગ્રહણ કરું છું પૂદગલ માટે, એમાં કોઈ પણ પ્રકારની એની આત્મીયતા નથી. એક જ ક્રિયા, છતાં એ આશ્રવ હોઈ શકે છે અને સંવર પણ હોઈ શકે. આપણે સાગોડિયાથી પરમ તત્વ નામનું માસિક નીકળે છે, એમાં ગુરુજીના એક એક લેખ દર વખતે આવે, બહુ સરસ, ટૂંકો એક પાન્યું જોઈ પણ એમાં એટલું બધું એને મહત્વની વાત લખી હોય, એવી અલૌકિક વાત હમણાંના એક અંકમાં આવી. અને એ અંકની અંદર એમ કહ્યું કે આગમનું વાંચના કરો તમે. આગમ શું કહે છે? આગમ એ કહે છે, એ કહે છે કે એક મુનિ જો અપ્રમત્ત ન હોય અને એના આવાગમનમાં એક પણ જીવની હિંસા ન થઈ હોય તો પણ એ મુનિ હિંસક છે. અપ્રમત નથી, પ્રમાદમાં છે. મુનિ પ્રમાદમાં ચાલે છે, ભલે જીવ એકય નથી વિરાધના થઈ, એક પણ જીવ મર્યો નથી, તો પણ શાસ્ત્રકારે કહ્યું છે કે મુનિ હિંસક કે અહિંસક? તો કે હિંસક છે. અને એક મુનિ એ જાગરૂકતાથી સમિતિપૂર્વક ચાલે છે અને એમાં અજાણતા પણ ક્યાંક કોઈ જીવની વિરાધના થઈ છે તો પણ એ મુનિ અહિંસક છે, અહિંસક છે. એને પોતાની અપ્રમત દશા એટલે જાગૃત દશા છે, સતત ક્ષણે ક્ષણે પડે પડે એ અપ્રમત્ત છે. છઠ્ઠા ગુણસ્થાનક પછી સાતમા ગુણસ્થાનકની જે અવસ્થા છે એ બેનો ફેર શું? એક પ્રમત્ત ગુણસ્થાનકે સર્વવિરતિ છે અને એક અપ્રમત્ત ગુણસ્થાનકે સર્વવિરતિ છે. સર્વવિરતિ છે પણ આને હવે અપ્રમત્ત ગુણસ્થાનક છે. અને આ અપ્રમત્તતા લાવવા માટે સાધુઓને આચાર આપ્યા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. હવે બેનો આટલો જ સૂક્ષ્મ ભેદ થયો, એમાં આગમની અંદર ભાષા છે હિંસક અને અહિંસક. એ મહાત્મા એ સાધુ હિંસક છે જો એણે અપ્રમત્તતા રાખી ન હોય. એ કે ભલે ને કોઈ જીવ તો મર્યો નથી ને, જીવ મરે કે ન મરે, તમારી જેણા, તમારી યતના, તમારી દ્રષ્ટિ પ્રમત હતી કે અપ્રમત હતી? ખ્યાલ આવે છે ધર્મનું જોર ક્યાં છે? અને આને કૃપાળુદેવે સાદી ભાષામાં કહ્યું પત્રાંક 37માં જુઠાભાઈને, ઉપયોગ એ ધર્મ છે, ક્રિયા એ કર્મ અને ઉપયોગ એ ધર્મ, પરિણામે બંધ. આપણે દરેક વસ્તુ સમજીને તત્વ એનું રહસ્ય પકડાય તો એક સામાન્ય આપણે એમ થાય કે ચાલતા હોય ને તો પણ ઉપયોગ રાખવો, આપણને તો બીજું કાંઈ કામ છે નહીં. હવે બીજે ચારે બાજુ ભમતા હોય ને બીજા વિચારમાં ચાલે, એના કરતાં જે ક્રિયા કરીએ એમાં ઉપયોગ. એને શ્રાવકની આ જૈણા કીધી છે. કઈ એટલે કહ્યું કે કેવી રીતે હિંસાનું પાલન અહિંસાનું પાલન થાય? તો કે હાલતા ચાલતા ખાતા પીતા ઘરના બધા કામ કરતા એનો એ જીવનો ઉપયોગ હોય. શું હોય? કે કોઈ પણ જીવની વિરાધના જાણે અજાણે પ્રમાદથી મોહથી થાય નહીં. એટલે ઘરમાં સાધનો પણ એવા રાખવા જોઈએ, ઉપયોગથી મહત્વ થાય. દેવચંદ્રજી મહારાજની એક સજ્જાઈ છે સંકેતની. એ સંકેતની સજ્જાઈમાં એમણે કહ્યું છે, યાદ છે કઈ શું કહે? છ છ માસના ઉપવાસ કર્યા, છ છ માસના ઉપવાસ કર્યા અને એક પણ જીવની વિરાધના ન કરી તો પણ સંકેત વિના ચાર ગતિમાં રૂડ્યું. એટલે તમે વિચાર તો કરો કે આ બધા મહાત્માઓ લખે છે જે એ એમને એમ લખતા હશે અથવા તો એના લખવામાં કંઈ કોઈ હાર્દ હશે કે નહીં, કોઈ એની પાછળની દ્રષ્ટિ હશે કે નહીં? છ છ માસનો ઉપવાસ છતાં પણ એને સંકેત ન હોવાને કારણે દેહ અને આત્મા એની કોઈ ભિન્નતાનું ભાન હતું નહીં. અને ભલે ને એને આવા કઠિન તપશ્ચર્યાઓ કરી શું થયું? તપથી નિર્જરા થાય, દુર્બળ દેહને માસ ઉપવાસી જો છે માયા રંગ રે, બીજું અંગ આગમનું સમવાયાંગ સૂત્ર એ કે છે જો માસ ઉપવાસ માસ ખમણ કર્યું છે પણ માયાને કારણે એને અપ્રમત અવસ્થા નથી, અપ્રમત અવસ્થા નથી. અપ્રમત એટલે જાગૃત. આ સંકેત આવે ત્યારે આ અપ્રમત અવસ્થા આવે, એટલે એને શું જડ અને શું ચેતન એનો વિવેક આવે. એટલે એ જીવ પોતા થકી અન્ય કોઈ પણ જીવની વિરાધના ન કરે, આ એનો સૂક્ષ્મ અર્થ છે. કે ભાઈ તપથી કર્મની નિર્જરા થાય, તો એક મુનિનું એવું ઉદાહરણ આપ્યું કે એ માંસ ખમણના પારણે માંસ ખમણ કરે, છતાં એના કર્મને એ કાપી શક્યા, કારણ કે કોઈ નિદાન ભાવે તપ કરે. નિદાન ભાવે કે આ તપનું ફળ મને એવું મળે કે જેથી કરીને હું આ કરું તે કરું, તો એ તપ આખું નિર્જરાના પ્રયોગમાં ગયું નહીં, પરંતુ અનંત પરિભ્રમણનું કારણ બન્યું. તો સમજવું પડે કે માત્ર દીક્ષા લીધી, માત્ર સર્વસંગ પરિત્યાગ કર્યો, અમે ત્યાગ લીધો છે એટલે તમે ન્યાલ થઈ ગયા. અને એક ગ્રહસ્થ સતત ઝીણાપૂર્વક જીવે છે તો માન કોણ, બે માન, ધર્મનું પાલન કોનું? જાગૃત દશાનું છે. તમને તમારા વિહારની અંદર આટલી બધી એરિયા સમિતિ કીધી છે અને તમને ઢોલ નગારાની અંદર તમે વિહાર કરો છો, કઈ મેળ ખરો? તો એક સંબંધી, એક વ્યવહારી, એ વ્યવહારીઓ પોતાના લગ્નની અંદર ભોગ માટે જે પ્રકારનો મહિમા કરે, એ મહિમા તમે એક વૈરાગ્ય કરે બે સરખું? એટલે અહીંયા સરસ કહ્યું છે કે જો એટલા માટે થઈને એના અસત સમાગમના થી મતિ વ્યામો પામી જાય અને અન્યથા ત્યાગને ત્યાગ માની લીધો હોય, તો એનો નિષેધ જ્ઞાનીઓએ જરૂર કર્યો છે. માટે સદહેતુ સમજી યથાર્થ ત્યાગ વૈરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું યોગ્ય છે. કઈ ક્રિયા કરી શુભેચ્છાથી શૈલેષીકરણની એ મહત્વ નથી, ક્રિયા ગમે તે કરી હોય પણ પ્રત્યેક ક્રિયાની અંદર તદ હેતુ સમજીને માત્ર ત્યાગ વૈરાગ્યની ક્રિયામાં જ અંતર બાહ્ય પ્રમાણે શુદ્ધ હેતુથી પ્રવર્તવું. એ 785માં થોડી સૂક્ષ્મ વાત મૂકી, કેમકે આગળ એક પત્ર આવ્યો હતો એ મણિલાલને કૃપાળુદેવે દીક્ષા માટે રોક્યા હતા અને ઘણી જગ્યાએ આવા વિરોધ કે પત્ર કાઢીને બતાવે કે જુઓ આ શ્રીમદ. એણે એને દીક્ષા લેતો પોતે તો નહોતી જ લીધી. આવી અનેક પ્રકારની વિસંવાદ વાતો શાસ્ત્રનો મર્મ જાણ્યા વિના, શાસ્ત્રના રહસ્ય જાણ્યા વિના, માત્ર ઉપલક્ષ્યું જ્ઞાન જેનું છે, રોજે રોજ આગમની વાત કરવી, રોજે રોજ આગમના ભાષણો ઠોકવા, અને આગમની અંદરની આજ્ઞાઓ શું છે એ સૂક્ષ્મતાથી વિચાર ન કરવો, ઉપયોગપૂર્વક વિચાર ન કરવો અને અન્યથા માની લેવું, એ અસત સમાગમની નિશાની છે. એ અસત સમાગમ એને એવા ગુરુ મળ્યા છે કે જેથી કરીને જીવનમાં સાચી દ્રષ્ટિ એમને પ્રાપ્ત થતી નથી. હવે આવા ગુરુની પરંપરામાં બિચારા નવા નવા શિષ્યો હોય, એ તો એમને ચાલ્યા કરે અને એ જ રૂઢિથી એ જ પરંપરાથી કરે જીવનભર આમાં એમાં જાય. કેટલાક તપ કરે અને પછી લખે ને કે તદપી કછુ હાથ, કઈ ન થાય. અનંતવાર જેને દીક્ષા લીધી, અરે સાહેબ અનંતવાર જેને દીક્ષા લીધી અને કલ્યાણ ન થાય? અનંતવાર જેન દીક્ષા લીધી 166 તો કલ્યાણમાં તો એવા કલ્યાણ ન થાય. અનંતવાર આચાર્ય પણ આવ્યો, વિદ્યાભ્યાસ કીધો, શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો, તો પણ કંઈ પાર ન પડ્યો. પણ જ્ઞાની આવું લખો છો તમે? તો ક્રિયાઓ કરી એની ના નથી. કર્મ નથી કાઢ્યા, પરિણતિ ખોટી છે. અને પરિણતિ વૃત્તિમાં પલટો ન આવે ત્યાં સુધી સત્ય થતી નથી, એ વાત મૂકી છે 808ની અંદર. શું કહ્યું છે અહીંયા? સંયમનું મહાત્મ્ય પરમ કૃપાળુદેવ ત્યાં ગાય છે કે આ સંયમ ખરેખર સંયમ સત્પુરુષનો કેવો છે? અગાધ છે. એટલો ઊંડો છે, એટલો સૂક્ષ્મ છે, એને કોઈ સામાન્ય બુદ્ધિથી પાર પામી શકે નહીં. એના સંયમની ઊંચાઈ, એના સંયમની ઊંડાઈ અને ગંભીર. આ છકલો નથી, બીજાને દેખાડવા પૂરતો આ ચકલો કહેવાય. ગંભીર સંયમ એ છે કે જે પોતે પોતામાં જ સમાઈને રહ્યો છે, આ ગંભીરતાની નિશાની છે. વિદ્વાન ગંભીર હોય એ કયો હોય? જે બડબડીઓ છે, જે બોલબોલ કરે છે, અમારું આટલું મહત્વ છે, અમે અહીંયા ગયા હતા, આમ હતું, અમે આમ કરી નાખ્યું, આ એની વિદ્વતા, આ બડબડાટ છે, એમાં ગાંભીર્ય નથી. આ એની નિશાનીથી સમજ્યા તે સમાયા. એક વાત પકડાઈ ગઈ અને સમાઈ જાય કેટલો ગંભીર હોય. પરિસ્થિતિને જાણી લે પછી એમાં સ્થિતિ તો એવી હોય કે કશાય કર્યા વિના ચાલે નહીં, અભિપ્રાય આપ્યા વિના ચાલે નહીં, પોતાની હાજરી અને પોતે શું માને છે એ બતાવ્યા છતાં પણ ન બતાવે અને બધી જ વસ્તુ જુએ, જોઈને સમાઈ જાય. અરે આ સંસારનો ખેલ છે, આ સંસારનું સ્વરૂપ છે. આગલા પત્રમાં આવ્યું તમે, સંસારનું સ્વરૂપ સ્પષ્ટપણે જેણે જાણ્યું નથી એની બધી રામાયણ છે. જો સંસારનું સ્વરૂપ સ્પષ્ટપણે જાણ્યું હોય તો હું એનો સુધારનાર નથી, હું માત્ર જ્ઞાતા છું, કરતા નથી. ક્ષણે ક્ષણે ભાવ આવે છે કર્તૃત્વના, હું સુધારી દઉં, હું આમ કરી દઉં, હું તેમ કરી દઉં, મારો અભિપ્રાય આ છે, અને કશાયના પરિણામ જીવ કરે છે, બંધ જ બંધાય છે, બીજું કંઈ થતું નથી. અને અહીંયા પરિણામમાં કંઈ ફેરફાર થતો નથી. કેટલીક વાર જે થવાનું હોય તે થયા કરે છે અને તે સમયે મૌન રહેવું, તે પુરુષ મૌન થાય છે, સમજીને મૌન થાય છે, એમને એમ નહીં. તે પુરુષ મૌન થાય છે એટલે બોલવાની અવસ્થામાં પણ એ મૌન છે, બોલતો નથી. આ ગંભીર સ્થિતિથી ગંભીર, એનામાં ઘણા વિચારો આવતા હોય પણ એને જોયું હોય કે સત્ય શું છે, આખરે આમાં સાર અને હિત શેમાં છે. કેટલીક વાર ન બોલવાથી કેટલાય અનર્થ ટળી જાય છે. બોલીને બગાડતા હોઈએ છીએ આપણે, સ્થિતિને બગાડીએ, એગ્રેવેટ કરીએ, સિચ્યુએશન જેવો એને ખોટો વળાંક આપીએ, એને રાગ દ્વેષના લેપ લગાડીએ. શાંત રહ્યા હોય તો કંઈ ન થાય, વાત એની મળે શાંત પડી જાય. પણ બોલીને બળતણમાં ઘી નાખીએ, ગંભીરતા નથી. સમાજમાં કુટુંબની અંદર ગંભીર લોકોને આપણને ઓળખાણ નથી, કેમ કે હવે એવા ગંભીર ચરિત્ર ઓછા જોવા મળે છે. આપણને ઘણા કુટુંબોની અંદર જોવા મળે એના વડીલો ગંભીર, એ બધું નથી જાણતા એમ નહીં, એ મૂઢ નથી, એ મૂઢ નથી પણ ગંભીર છે, બધું જ જાણે, પણ જાણીને એને જુએ કે હવે આને વધારે પરિસ્થિતિ વિકસવા દેવાય નહીં, પોતે થઈ જાય ગંભીર. અને એમની ગંભીરતા જેટલી અસર ઘરમાં કરે એટલો એનો અવાજ ન કરે. એટલો એનો અભિપ્રાય ન કરે, એ અભિપ્રાય આપી દેશે તો થોડી વારમાં ભૂલાઈ જશે. પણ એની ગંભીરતા, એ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઘરના બાકીના બધા લોકો કંઈ આગળ વધી શકશે નહીં. કાં તો કે આ બાપુજીને ગમ્યું નથી, દાદાને આ ગમ્યું, એની નજર પડી જાય ને બસ છે. ગુરુ ગંભીર હોય, ગુરુ જ્યારે ત્યારે શિષ્યને ટોક નોક ન કરે, પણ શિષ્યની ભૂલ થઈ હોય જ્યારે ત્યારે ગુરુની નજર પડે અને શિષ્ય જુએ કે ગુરુએ જોયું, વાત પૂરી થઈ ગઈ. બિલકુલ કાંઈ કહેવાની જરૂર નહીં. એ ગુરુની ગંભીરતા વિશે આપણે પદમાં બોલીએ છીએ ને, નજરો સે ગિરાના, નજરો સે ગીર જાય કોણ સંભાળ પાડે. આપણે કોઈ વડીલની, કોઈ ગુરુની, એની નજરની અંદર જો નીચા પડી ગયા તો આપણને એમ થાય કે ખલાસ, આપણું જીવન અપડ થઈ ગયું. આ ગંભીરતા છે. સત્પુરુષોના અગાધ ગંભીર સંયમને નમસ્કાર. અવિષમ પરિણામથી જેમણે કાળકૂટ વિષ પીધું એવા શ્રી ઋષભાદી પરમ પુરુષોને નમસ્કાર. સંયમ તો કેવો છે? કાળકૂટ દુઃખ જ છે. સમયે સમયે એ સંયમ સુખાકારી નથી શરીરને માટે, પણ પરિણામ કેવું? એમણે એ સંયમ લીધા પછી અવિષમ, એના પરિણામમાં ક્યાંય વિષમ ભાવ આવતો નથી, રાગ દ્વેષના કોઈ પરિણામ થતા નથી, હર્ષશોકના કોઈ પરિણામ થતા નથી. અવિષમ પરિણામ. પરિણામમાં તો જે અમૃત જ છે તે પ્રથમ દશાએ કાળકૂટ વિષની પેટે મૂંઝવે છે એવા સંયમને નમસ્કાર. તે જ્ઞાનને, તે દર્શનને અને તે ચારિત્રને વારંવાર નમસ્કાર. સંયમનો મહિમા કીધો છે કૃપાળુ દેવે. પણ એ સંયમના બે વિશેષણ આપ્યા. એક અગાધ. અગાધ એટલે જેનો પાર પામી શકાય નહીં, એટલું સૂક્ષ્મ, એટલું ગહન. અને એને આપણે તો જ્યાં સુધી આપણો ઉપયોગ સૂક્ષ્મ ન કરીએ ત્યાં સુધી એ સંયમની ગહનતાને આપણે જાણી શકીએ નહીં. પરમ કૃપાળુ દેવના જીવનમાં પરમ સંયમ હતો. એની એક એક ચર્યામાં, હવે એ તો બહુ જ ઓછા લોકો જે એમની સાથે સમાગમમાં આવ્યા હતા એ ઓળખી શક્યા. કે કેવા સંયમી છે. એક મહાસાધુને પણ જે સંયમ દુર્લભ હોય એવો સંયમ એના જીવનની અંદર પળે પળે પ્રગટ થતો હતો. એની ચાલમાં ઓલા અંગ્રેજ અમલદારે કીધું સ્ટેશન માસ્તરને બોલાવીને કે આ કોણ છે આ મહાત્મા, આ કોઈ જબરજસ્ત મહાત્મા સંયમી પુરુષ છે. સેના ઉપરથી ખબર પડી? ચાલ ઉપર. ગાંધીએ જોયું બે વર્ષ સુધી પેઢી ઉપર બધો જ વ્યવહાર કરે, ઓહો આ તો આવું વર્ણન તો સંયમીને વિશે સંભવે. એણે જે આખું વર્ણન લખ્યું છે કૃપાળુદેવનું, પછી અડધી લીટી લખી કે આ વર્ણન તો સંયમીને વિશે સંભવે એવી દશા શ્રીમદને સહજ હતી. પેઢી ઉપર હતી, 25 વર્ષની યુવાન વયે હતી. લોકો એને હાલતા ચાલતા ખાતા પીતા વેપાર કરતા ધંધો કરતા એ હાથ ધોતા હોય તો લોકો એમ કે ઓહો કેટલા ઉપયોગપૂર્વક આ પુરુષ પાણીનો ઉપયોગ કરે છે. બેસે છે, કોઈ બીજો બેઠો છે ને કે ભાઈ આ ઘાસચારા ઉપરથી જરા ઊભા થઈ જાઓ. એકેન્દ્રિય જીવો ચંપાય છે એના સંયમની આવી, પણ કોને દેખાય? કૃપાળુ દેવનો આવો અગાધ ગંભીર અદ્ભુત સંયમ કોને જણાય? જેની પાસે આવા નેત્રો છે, જેની પાસે આવો ઉપયોગ છે, આવી દ્રષ્ટિ છે, એને ખબર પડે કે આ પુરુષ વેપારી છે, આ પુરુષ ગૃહસ્થી છે. અરે આ તો મહામુનિઓને દુર્લભ એવો સંયમ એના જીવનની અંદર નીતરી રહ્યો છે. વૈરાગ્ય અને ત્યાગ વૈરાગ નીતરી રહ્યો. આવો જબરજસ્ત સંયમી એ મહાત્મા, એને ઓળખાણ થવી જોઈએ. એ ઓળખાણ તો જ થાય, એ તો છે જ, આપણી પાસે દ્રષ્ટિ નથી. અને આપણી એ દ્રષ્ટિને જ પરમાર્થ દ્રષ્ટિ કહેવાય છે. કે આપણે ભલે ગમે તેટલું જાણીએ પણ પરમાર્થ દ્રષ્ટિ આવવી જોઈએ. જેની ભક્તિ નિષ્કામ છે એવા પુરુષોનો સત્સંગ કે દર્શન એ મહત પુણ્યરૂપ જાણવા યોગ્ય છે. શું વાત મૂકી? કોને જાણવા? તો જેની ભક્તિ નિષ્કામ છે. કોઈ પણ પ્રકારની કામનાથી જેઓની ભક્તિ ચારિત્રની આરાધના નથી, નિષ્કામ છે, એવા પુરુષોનો સત્સંગ અથવા દર્શન થાય એને શું માનવું? મહત પુણ્ય. આ પુણ્ય છે. આવા નિષ્કામ પુરુષોના બોધ વચનો એ મળવા એ પુણ્ય છે. એમની મુદ્રા, એમના બોધ વચનો, એનો સત્સમાગમ થવો પુણ્ય. એક પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે ને 77માં કે પુણ્યની પ્રાપ્તિનું આ લક્ષણ છે અને એની આજ્ઞા એ ચાલશું એ તો મહત પુણ્યનું ફળ થાય. તો પુણ્યના આ સ્વરૂપ છે. પુણ્યને એકાંતે નિષેધ કરવો, પુણ્યનો એકાંતે હેય કરવો, આ નિશ્ચય નહીંના લોકોનું એક કર્તૃત્વ છે જે જ્ઞાનીઓને સંમત નથી. કારણ કે જીવનમાં સત સાથેનો સુયોગ કરાવનાર એ પણ પુણ્યની પ્રકૃતિ છે. પુણ્યનું બળ જ જીવનને સત્સંગ સુધી લઈ જાય છે અને મોક્ષના સાધન સુધી લઈ જાય છે. તો એ સમજીને અહીંયા તો આવા પુરુષોનો સત્સંગ કે દર્શન થવું, એની મુદ્રા પ્રાપ્ત થવી, એ પણ પુણ્યનું ફળ છે એ વાત મૂકે છે.
આવતીકાલનો પત્ર 810 અને 813 આવતીકાલે બંને પત્રો ઉપર વિચારણા થશે. બે દિવસ પછી, બે દિવસ મંદિરનો કાર્યક્રમ છે, મંગળ ગુરુવારે, ગુરુવારે પત્રાંક 810 અને 813 ઉપર વિચારણા કરશું.
આજ રાત્રે 1400ને લીધે ભાવ પ્રતિક્રમણ રાતના 8 થી 9 અને ત્યારબાદ સુધીરભાઈનો સ્વાધ્યાય રહેશે. આવતીકાલે આપણે સમાધિ ભવન નર્મદા મેન્શનમાં આત્મસિદ્ધિ શાસ્ત્રનું પારાયણ સવારના 9 થી 10 અને ત્યાર પછીના દિવસે શ્રી ભક્તામૃત સ્તોત્રનો સમૂહ પાઠ જ્ઞાન મંદિરમાં સવારના 9 થી 10. સુખ ધામ અનંત સુસંત ચહે દિન રાત